તારીખ 3/7/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંગ પ્રવચન નંબર 111
પ્રાયશ્ચિતના વિષયમાં પ્રકરણ ચાલતું હશે. આ નિશ્ચય પ્રાયશ્ચિતની પરિભાષા છે, વ્યાખ્યા છે. ખરેખર સાચું પ્રાયશ્ચિત કોને કહેવું? નિશ્ચયમાં તો પ્રાયશ્ચિત, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ, ભક્તિ, તપ, અનેક પ્રકારના જે આરાધનાના વાચક શબ્દો છે તે તમામ આરાધનાનો વાચ્ય એક જ છે. વાચ્યના શબ્દો અનેક છે પણ એનું વાચ્ય તો એક જ છે. કોઈ બે પ્રકારે સાધના થતી નથી, સાધના એક જ પ્રકારે થાય છે. પણ આગળ પાછળના વિકલ્પો અનુસાર એના જુદા જુદા નામ દેવામાં આવે છે. સ્વરૂપ રમણતા એ આત્મ સ્વરૂપની એકમાત્ર આરાધના છે. એ સ્વરૂપ રમણતા પહેલાં કોઈને તપ કરવાનો વિકલ્પ હોય તો એને તપનું નામ દેવાય છે. કોઈને પ્રાયશ્ચિતનો વિકલ્પ હોય તો એને પ્રાયશ્ચિત કહેવાય છે. પ્રત્યાખ્યાનનો વિકલ્પ હોય તો એને જ પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. સ્વરૂપની અનંત મહિમા અને ભક્તિપૂર્વક સ્વરૂપ લીનતા થતી હોવાથી એને જ નિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે. એમ નામણી છે આરાધના અથવા સાધના વિધિ રીત, એની પદ્ધતિ કોઈ જુદી હોતી નથી, એક જ પ્રકારે ધર્મ થાય છે. એવી સ્વરૂપ રમણતા સ્વરૂપની ઓળખાણ પૂર્વક થાય છે. સ્વરૂપની ઓળખાણ થાય તો સ્વરૂપનો મહિમા આવે, જેનો મહિમા આવે તેમાં લીનતા થાય. કુદરતી છે, સહજપણે અકૃત્રિમપણે લીનતા આકર્ષણ અને મહિમા વિના થઈ શકે નહીં. એટલે ઓળખીને એકાગ્ર થવું એવું શાસ્ત્રનું સંક્ષેપમાં ફરમાન છે કે આત્માને ઓળખીને આત્મામાં એકાગ્ર થવું. આટલી વિધિ છે અને એને અહીંયા પ્રાયશ્ચિત કર્યું છે. વ્યવહાર પ્રાયશ્ચિતમાં તો જે કાંઈ દોષ પૂતે કર્યા હોય તેને દેવગુરુઓની સાક્ષીએ પરોક્ષ અથવા પ્રત્યક્ષપણે તેને ફરીને ન થાય એ પ્રકારે તે સંબંધીનો ખેદ થવો અથવા તે સંબંધીનો કાંઈ પણ એવો પ્રકાર ધારણ કરવો કે જેને લઈને ફરીને એવા દોષની ઉત્પત્તિ ન થાય. સામાન્ય રીતે તો ગુરુ પાસે જઈને પોતાના દોષને વ્યક્ત કરે અને એ અંગે ગુરુ જે કાંઈ શિક્ષા આપે તે શિક્ષા એ શિરોધારી કરે એને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એ વ્યવહાર પ્રાયશ્ચિત છે. તે પ્રકારનો દોષ ફરીને ઉત્પન્ન નહીં થવા અર્થે એવી એક વ્યવહારની વિધિ છે અથવા એવો વિકલ્પ આવે છે. એમ નથી કે પ્રાયશ્ચિત લીધું અને વળી પાછો બીજે દિવસે તેનો તે થઈને ઊભો રહે અને વળી તેવા ને તેવા દોષમાં પરિણમે, એ કોઈ પ્રાયશ્ચિતની વિધિ નથી. આપણે ત્યાં એ પર્યુષણ પર્વમાં સમજ શરીર પ્રતિક્રમણ કર્યા પછી મીછામી દુકડમ કરે છે ને, તો ફરીને મીછામી ન કરવું પડે એનું નામ કર્યું કહેવાય. દર વર્ષે મીછામી દુકડમ કરવું, પાછળ એવાને એવા દોષ કરવા એ કાંઈ યોગ્ય તો નથી. પણ એવું ખેદ થાય, એ દોષ પ્રત્યે એવી નારાજી થાય, અરુચિ થાય કે ફરીને દોષ ન થાય એવો, તેને હજી વ્યવહાર પ્રાયશ્ચિત કહે છે. કેમ કે તે દોષ ટળવા માટેના દોષની વિરુદ્ધના પરિણામ છે. અહીંયા સમ્યક પ્રકારે આત્મામાં લીન થઈ જવું અને નિર્દોષતા અને વિતરાગતા પ્રગટ કરવી, કે જે નિર્દોષતા અને વિતરાગતાના રસને લઈને ફરીને દોષ ઉત્પન્ન ન થાય એને પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એ નિશ્ચય પ્રાયશ્ચિત છે. નિયમસારમાં એ બધા અધિકાર લીધા છે. નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય ભક્તિ, નિશ્ચય આલોચના, નિશ્ચય પ્રાયશ્ચિત, એમાંથી કદાચ વંચાતું હોય ને આવી વ્યાખ્યા સ્વરૂપ રમણતાની કરી, કે ક્યાંય રમણતાનો વિશેષ વધારે ચાલ્યો. નિશ્ચય આવશ્યક, નિશ્ચય પ્રાયશ્ચિત આઠમો અધિકાર. નિશ્ચય પ્રાયશ્ચિત નું સ્વરૂપ એક પણ તેનું જેમ સ્વરૂપની વ્યાખ્યા છે. વ્રત સમિતિ સંયમશીલ ઇન્દ્રિય રોધરૂપ છે ભાવ, જે એ ભાવ પ્રાયશ્ચિત છે જે અનવરત કર્તવ્ય છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ચારિત્રનો અધિકાર છે.
આજે
પાંચ મહાવ્રત, પાંચ સમિતિ શીલરૂપ અને સર્વ ઇન્દ્રિયોના અને મન વચન કાયાના સંયમરૂપ પરિણામ તથા પાંચ ઇન્દ્રિયોના નિરોધ એ પરિણતિ વિશેષ તે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત એટલે પ્રાય વત્તા ચિત્ત, પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત એને પ્રાયશ્ચિત કહે છે. નિશ્ચય પ્રાયશ્ચિતની વાત ચાલે છે. પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત જે અહીંયા આત્મરમણતા કહી છે 152માં. પ્રચુરપણે નિર્વિકાર ચિત્ત અથવા અંતર્મુખાકાર પરમ સમાધિથી યુક્ત પરમ જીન યોગેશ્વર પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર પરિગ્રહના ધારી સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણી સમાન અને પરમાગમરૂપી પુષ્પરસ જળતા મુખવાળા પદ્મપ્રભે આ પ્રાયશ્ચિત નિરંતર કર્તવ્ય છે. પોતાની જ વાત કરી છે. ટીકા કરતા કરતા પદ્મપ્રભ મુનિરાજ કહે છે પોતાને ને પોતાને અંતર્મુખાકાર પરમ સમાધિથી પોતે યુક્ત છે, પરમજીની યોગેશ્વર છે, પાપરૂપી અટવીને બાળવા માટે અગ્નિ સમાન છે. અટવી એટલે જંગલ, પાપરૂપી જંગલને માટે અગ્નિ સમાન છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ રહ્યો છે એને પણ પરિક્રમા નાખ્યો છે દેહને. અને જે સહજ વૈરાગ રૂપી મહેલના શિખરના શિખામણી સમાન છે એટલો અત્યંત વૈરાગ છે. અને જેના મુખ કમળમાંથી પરમાગમ રૂપી પુષ્પરસ ઝરે છે, પુષ્પરસને મધ કહે છે, મીઠું મધુર મધ પુષ્પના રસમાંથી બને છે. એ પરમાગમ રૂપી પુષ્પરસ જેના મુખમાંથી ઝરે છે એવા પદ્મપ્રભે, એવા પદ્મપ્રભે આ પ્રાયશ્ચિત નિરંતર કર્તવ્ય છે. એટલે કે આ આત્મા એ પોતે નિરંતર સ્વરૂપ રમણતામાં, સ્વરૂપ લીનતામાં જ રહેવા યોગ્ય છે, બીજું કઈ કરવા જેવું
નથી.
એનું નામ પ્રાયશ્ચિત, બહુ રસવાળો વિષય છે. અનવરતમ સદાય નિરંતર એમ કહે છે. અનવરતમ છ અંતર્મુખ આકાર પરમ સમાધિ યુક્તિન પરમ જીન યોગેશ્વરેણ પાપાટવી પાવકેન પંચેન્દ્રિય પ્રસર વર્જિત ગાત્ર માત્ર પર પરિગ્રહીણ સહજ વૈરાગ્ય પ્રસાદ શિખર શિખામણીના પરમાગમ મકરંદ નિશ્ચંદી મુખ પદ્મપ્રભેણ કર્તવ્ય ઇતિ. પોતે પદ્મપ્રભા દેવ પોતાનું નામ લઈને લખે છે તો પદ્મપ્રભે તો આ જ કરતા કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું
નથી.
મુનિઓને સ્વ આત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત છે. નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત વડે પાપને ખંખેરીને મુક્તિને પામે છે, ત્યાર પછીનો કષ્ટ છે. જો મુનિઓને સ્વ આત્મા સિવાય અન્ય ચિંતા હોય, મુનિ હોય અને પોતાના આત્મા સિવાય બીજા કોઈની ચિંતા હોય એના ચિત્તમાં, તો તે વિમૂઢ કામાર્થ પાપીઓ ખરી પાપને ઉત્પન્ન કરે છે. આમાં શું આશ્ચર્ય છે? એમાં કાંઈ આશ્ચર્ય નથી, સીધા જ પાપમાં. મુનિપદ અંગીકાર કરીને આત્મા સિવાય બીજી કોઈ ચિંતા કરે તો તે ફરીને પાપને ઉત્પન્ન કરે છે, એમાં શું આશ્ચર્ય છે? કે તો પાપ જ એને બંધાય, બીજું કાંઈ થાય
નહીં.
ચાર કષાયો ઉપર વિજય મેળવાના ઉપાયનું સ્વરૂપ પ્રાયશ્ચિતમાં એ બધી ગાથાઓ છે. પછી શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્ચિત છે એમ કહેવું છે. જે શુદ્ધ જ્ઞાનનો સ્વીકાર કરે છે એને ખરેખર પ્રાયશ્ચિત છે. નિશ્ચય પ્રાયશ્ચિત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એ વિશેનું કથન. શુદ્ધ કારણ પરમાત્મ તત્વમાં અંતર્મુખ રહીને જે પ્રતપન તે તપ છે અને એ તપ તે પ્રાયશ્ચિત છે એ સંબંધીનું કથન છે. એક એક પછી ગાથામાં શું શું વિષય ચાલ્યો છે પ્રાયશ્ચિતના અધિકારમાં. નિશ્ચય ધર્મ ધ્યાન સર્વભાવોનો અભાવ કરવાને સમર્થ છે એવું કથન. શુદ્ધ નિશ્ચય નિયમનું સ્વરૂપ અને નિશ્ચય કાયોત્સર્ગનું સ્વરૂપ, આટલી ગાથાઓ લીધી છે. 3, 2, 5, 8 ગાથાનો અધિકાર છે નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર. શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર એવો અધિકાર છે. સમસ્ત દ્રવ્યકર્મ ભાવકર્મ તથા નોકર્મના સંન્યાસના હેતુભૂત શુદ્ધ નિશ્ચય પ્રાયશ્ચિત અધિકાર કહેવામાં આવે છે. મુક્તિ માટેનું ચારિત્ર છે ને. ભાવનાનો ગ્રંથ છે. આચરણના અધિકાર મુખ્યપણે એમાં, કેમ કે પોતે આચાર્ય મહારાજ પોતે જ પોતાની ભાવના અર્થે નિશ્ચય ચારિત્રમાં સ્થિત રહીને આ ગ્રંથને રચના કરી છે. નિયમસાર શાસ્ત્ર ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે. ઇદમ ધ્યાનમ ઇદમ ધ્યેયમ ઇદમ ધ્યાતા ફલમ છે તત્, અને પેલું ફળ છે. આવી વિકલ્પ જાળોથી જે મુક્ત છે એને ધૃતિ પરમાત્મ તત્વને હું નમું છું. એક ધકડક છે. વિકલ્પથી રહીત નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલતાની ભાવના વાળા બધા કળશ છે.
બરોબર,
ઘણા કળશ છે. દાખલા 120-121 ચાલે છે, 199-200 તો કળશ ચાલે છે. ત્યાં સુધી દાખલા કરતા પદ્રશ ના ટીકાની ગણી છે. આત્માને ઓળખીને સ્વરૂપ રમણતાની પ્રાપ્તિ કરવી પ્રાયશ્ચિતની એ વ્યાખ્યા છે. ઓળખીને એકાગ્ર થવું, સ્વરૂપ રમણતા એટલે સ્વરૂપમાં એકાગ્ર થવું, તે જ પ્રાયશ્ચિત છે. તે સર્વદોષના નાશનું કારણ છે. પૂર્વે કરેલા સર્વદોષ, જે કાંઈ દોષ કરેલા છે એનાથી જે કાંઈ કર્મનું નિબંધન છે દ્રવ કર્મની અપેક્ષાએ, એ દોષમાં પરિણમતી વખતે આત્માને જે યોગ્યતારૂપ દોષિત સંસ્કારો પડ્યા તે તમામનું નિવારણ એક પ્રકારે છે કે વિતરાગ સ્વરૂપમાં વિતરાગ ભાવે લીન થવું. તે પછી કર્મ છે એની પણ ચિંતા નથી, અને વિરુદ્ધ સંસ્કારો અવિરુદ્ધ નિર્વિકાર ચૈતન્ય રસના પરિણામથી નાશ પામે છે. પછી એ સંસ્કારો કોઈ પણ રીતે આત્માને ફરીને દોષનું કારણ થતા નથી. એ ખરેખર પ્રાયશ્ચિત છે. નિશ્ચય પ્રાયશ્ચિતનો અર્થ એમ નહીં કે આ વ્યવહાર પ્રાયશ્ચિત ને આ નિશ્ચય પ્રાયશ્ચિત, બંને પ્રાયશ્ચિત જ છે ને, એમ નથી. નિશ્ચય પ્રાયશ્ચિત એટલે ખરેખર પ્રાયશ્ચિત, દોષને મૂળમાંથી ઉખેડીને નાખી ફેંકી દે એવું જે સાચું પ્રાયશ્ચિત, એને ખરેખર પ્રાયશ્ચિત કહેવામાં
આવે છે.
તે આ પ્રકારે છે.
બરોબર,
બીજો કોઈ એનો પ્રકાર
નથી.
દોષ ભલે હજાર પ્રકારના હો, અસંખ્ય પ્રકારના હો, એના નાશની આ એક જ વિધિ છે કે દોષ રહીત નિર્દોષ પરમાત્માને ઓળખીને, નિર્દોષ નિજ પરમાત્માને ઓળખીને એમાં લીન રહેવું, એમાં લીન થવું એ સર્વદોષના નાશનો ઉપાય છે. પછી એને પ્રતિક્રમણ કહો, પ્રાયશ્ચિત કહો, પ્રત્યાખ્યાન કહો, આલોચના કહો, પરમ આવશ્યક કહો, કરવા યોગ્ય. આવશ્યક એટલે અવશ્ય કરવા યોગ્ય, તેને આવશ્યક કહે છે.
આવશ્યક
આ એક જ આવશ્યક છે. વિકલ્પની ઉપાધિથી મુક્ત થવા ઈચ્છતા હતા એવા અભિપ્રાયમાં હતા કે આ બધી વિકલ્પ જાળ બંધ થાય અને કોઈ પરમ શાંત શાંત દશામાં સ્થિર રહેવાય. તો શાસ્ત્રએ એમ કહ્યું, ગુરુદેવના પ્રવચનોમાં વિષય ચાલી ગયો, આત્મધર્મ માનાય છે કે ખરેખર તો એ નિયમ સારના કોઈ પ્રવચન હશે કે ખરેખર છ આવશ્યક નથી, ખરેખર તો એક જ આવશ્યક છે. સંપ્રદાયમાં તો ષટ આવશ્યકની વાત સાંભળી હોય, એક આવશ્યકની વાત ગુપ્ત રહી ગઈ. આ તો બહુ સારું, છની વાત મૂકો એક બાજુ. અષ્ટ પ્રકારની પૂજા ખરી કે નહીં? પૂજા એક પ્રકારની, અષ્ટ પ્રકારની પૂજા નહીં. આઠ દ્રવ્યોથી પૂજા કરવાની એટલો બધી એટલી બધી ઉપાધિ કે કોઈ દ્રવ્ય નહીં, પોતે જ દ્રવ્ય ને પોતે જ એનો પૂજા કરનાર, બીજું કોઈ વચ્ચે
નહીં.
ઉપાધિ વગરની પૂજા નિરુપાધિક ક્રિયા છે, આ ઉપાધિવાળી ક્રિયા છે, શુદ્ધ ક્રિયા છે, નિરુપાધિક ક્રિયા છે, એમાં કોઈ વિકલ્પની ઉપાધિ નથી. એમાં સાધુ થવાય તો શું ખોટું છે? ત્યાં આપણે સંસારમાં રહેવા માટેનો કોઈ કોન્ટ્રાક્ટ તો લીધો નથી. અહીંયા વાત ચાલે છે, જે વાત કરે છે એ તો પોતે મુનિરાજ વાત કરે છે, અને મુનિરાજ વાત કરે છે તો આપણે એમ કહીએ કે આ તો બધી સાધુની વાત છે ને, અમે રહ્યા સંસારી, અમારે તો ગ્રહસ્થ છીએ, અમારે ક્યાંથી થાય? ગ્રહસ્થમાં પણ એની ભાવના ભાવતા હોય એને થાય, બરાબર કે નહીં? જે મુનિરાજના આત્મરમણતાના ભાવો છે એ ભાવોથી પણ ચિત્તની પ્રસન્નતા થાય, ચિત્તને ઉલ્લાસ આવે, આત્માને એમ થાય કે હું પણ આવી દશાને ક્યારે પ્રાપ્ત કરું, એમ હોય ને? એમ ન હોય કે ભાઈ અમને તો આ ક્યાંથી હોય, આ તો બધી સાધુ પોતાની વાત કરે છે, આપણા કામની વાત નથી, એમ ન લેવાય કાંઈ. અને ગ્રહસ્થ દશામાં ગ્રહસ્થની યોગ્ય સ્થિતિએ પહોંચે, એટલું તો ઓછામાં ઓછું કરે. સમ્યક દર્શન અને પંચમ ગુણસ્થાન સુધી તો ગ્રહસ્થ દશા છે, ચોથું ને પાંચમું ગુણસ્થાન તો આવે. ચોથો ગુણસ્થાન આવતા એને આ વાત નહીં રહી કે આ વાત તો સાધુની છે ને મારે શું, એ વાત રહેશે નહીં. કેમ કે સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા એવો નથી, એટલે પોતે એવો નથી. સમ્યક દર્શનનો વિષયભૂત પોતે આત્મા એવો નથી કે જે ગ્રહસ્થી છે, એ આત્મા ગ્રહસ્થી નથી ને આત્મા મુનિએ નથી, સાધુએ નથી,
બરોબર?
એવો આત્મા છે કે જેમાં લીનતા કરવા યોગ્ય છે, ઊંચી જેટલી વાત ઊંચી એટલો આદર વિશેષ, એમ હોય ને? તો એ વાતને ઊંચી છે એમ સમજાયું કહેવાય. જો એનો આદર ઓછો થાય તો એ વાત ઊંચી છે એમ રાખ્યું નથી, એ તો ઊંચી છે પણ નકામી છે, આપણા કામની નથી, એમ એનો અર્થ થાય છે. ઘણા એમ કે આ બધી ઊંચી ઊંચી વાતો છે ને, આપણે અત્યારે જે કરી શકીએ એવી કાંઈક વાત કરો, જે આપણે કરતા નથી, કરી શકીએ એવું નથી દેખાતો, એવી ઊંચી વાતો કરવાથી શું ફાયદો? એ માત્ર વાતો નથી, પણ એ વાત થતી વખતે કહેનાર કે સાંભળનારને એવી ભાવના ઉત્પન્ન થાય છે, એ ભાવનામાં આવવાની એની અરુચિ થાય અને એને હર્ષેલો મારે, એ કઈ કરવા યોગ્ય. શું કરવું?
પ્રયત્ન કર્યા કરવો,
ચોક્કસ ભાવનામાં આવીને એના પ્રયત્નમાં રહેવું જ જોઈએ. બહારમાં ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય ને પાણી ન મળે તો છોડી દે છે પ્રયત્ન, કે મૂકો માથાકૂટ, હવે પાણી મળતું નથી, ઘણું ઘણી મહેનત કરીએ, હવે મૂકો માથાકૂટા.
હે,
જેને જરૂરિયાત લાગી છે એનો પ્રયત્ન છોડી શકે
નહીં,
છોડી જ ના શકે. છોડવું હોય તો છોડી
ન
શકે, બીજું કરી જ ન શકે એમ છે. જીવા જેના ભાવ એનો જે પાઠ છે એની અંદર તો દોષનું નિવારણ કરવાની વિધિ કરી હોય છે, પણ અર્થ અને એના વાચ્ય પ્રત્યે લક્ષણો હોય તો પછી કોઈનો કોઈ પ્રકાર ચાલે. કાં તો ઓગસંજ્ઞા એ ઘડિયા બોલે એમ બોલી જાય, કોઈને લોકસંજ્ઞા હોય તો કે ભાઈ હું પણ પ્રતિક્રમણ કરું છું, રોજ પ્રતિક્રમણ કરું છું એવી ગણતરી બીજાની નજરમાં રહે એટલા માટે કરે, એ લોકસંજ્ઞા છે. પણ એ વ્યવહાર પ્રતિક્રમણ છે, એની અંદર વિકલ્પ છે. અને એ પણ વ્યવહાર પ્રતિક્રમણ ક્યારે કે નિશ્ચય પ્રતિક્રમણ લીનતાનું થાય
ત્યારે,
નહીતર તો વ્યવહાર પ્રતિક્રમણ નથી એમ છે. વ્યવહાર અને વ્યવહારાભાસ બે જુદી જુદી વાત છે. નિશ્ચયની ઉપસ્થિતિમાં, નિશ્ચય ધર્મની ઉપસ્થિતિમાં કોઈ પણ શુભ વિકલ્પને, યથોચિત શુભ વિકલ્પને એનો વ્યવહાર કહેવામાં આવે છે. પણ નિશ્ચય ધર્મની ઉપસ્થિતિ ન હોય તો તેવા ને તેવા વિકલ્પને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. એ જ પ્રકારના વિકલ્પને વ્યવહારાભાસ કહે છે. જે વ્યવહાર નથી પણ વ્યવહારનો દેખાવ છે, આભાસ જેમાં થાય છે વ્યવહારનો, તે વ્યવહારાભાસ છે. તો શું કરે, કઈક તો કરે ને, આરામ કરે કે પ્રમાદ કરે? હા, પ્રમાદ નું પાપ લાગે. પ્રતિક્રમણના વિકલ્પ થાય તો એને પુણ્ય થાય, પ્રતિક્રમણના પુણ્યના વિકલ્પ ન કરે તો પાપના પરિણામ કરે. કાં પાપના પરિણામ કરે, કાં પુણ્યના પરિણામ કરે, કાં નિશ્ચય ધર્મ શુદ્ધતાના પરિણામ કરે, આત્માના પરિણામ કરે, કાંઈ ત્રણ જાતમાંથી કોઈ એક પ્રકારના પરિણામ કરે. એને જે ઠીક લાગે એ કરે, જીવને ઠીક લાગે તે કરે, ઇષ્ટ લાગે તે કરે એમ છે. હા, એ શુભ ભાવ છે. એક વાત કરી હતી કે દર વર્ષે મિચ્છામી દુક્કડમ કરે, મિચ્છામી દુક્કડમ કર્યા પછી
દોષ શરૂ કરે
પાછું એનું, એ કઈ મિચ્છામી દુક્કડમ બરાબર નથી.
સમજણથી આગળ ચાલે,
સમજણ આગળ ચાલે તો સારું, દોષ નો નાશ થાય. દોષ નો નાશ થાય એ રીતે આગળ ચાલે તો સારી વાત છે. એવું લાગ્યા કરે છે કેમ, સાચી રીતે એનો નિષેધ કરવાની વાત છે. ખોટી રીતે નિષેધ કરે તો પુણ્યને છોડીને પાપમાં પરિણમે, પણ સાચી રીતે નિષેધ કરે તો, અને પુણ્ય છોડીને પાપમાં પડી પરિણમે એનો ડર લાગે છે ખરું ને, અને પુણ્યની રુચિ કરીને એ પુણ્ય પાપના પરિણામને છોડી ન શકે એવી મિથ્યાત્મક સ્થિતિનો ડર લાગે છે કે નથી લાગતો, એ ગંભીર વિચાર માંગે એવો વિષય છે.
હે,
કર્મનો ક્ષય તો ન જ થાય, નવા કર્મ બંધાય, શુભ ભાવથી શુભ પ્રકૃતિના નવા કર્મ બંધાય એ પ્રશ્ન ચાલ્યો છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં, કે અમે શુભ ભાવ કરીએ તો પાપ કર્મની નિર્જરા થાય કે ન થાય, એવો સીધો જ પ્રશ્ન ચોખ્ખો પૂછ્યો છે. કે અમે પુણ્યના પરિણામ કરીએ, શુભ ભાવ કરીએ તો અશુભ અને પાપનો નિર્જરા થાય કે ન થાય, તો કે ન થાય. પુણ્ય પ્રકૃતિના શુભ પ્રકૃતિના નવા કર્મ બંધાય, પાપની નિર્જરા એનાથી થતી
નથી
એમ સ્પષ્ટ કરાય. પર પણ શુભ છૂટશે અને શુભનો નિષેધ કરશું તો અશુભમાં ચાલ્યું જવાશે એવી ભીતિથી શુભ કર્યા કરો તો મિથ્યાત્ની દ્રઢતા થશે. દર્શન મોહ તીવ્ર
એટલે
દર્શન મોહ નો ડર રાખવો છે કે પાપ નો ડર રાખવો છે, આ બે પ્રશ્ન સામે રાખવો. પાપના ઉદયમાં રોગ શોક આદિ દરિદ્રતા અને પ્રતિકૂળતા દેખાય છે ને હું એને જોતો નથી. શું એમાં શું કહ્યું છે અંદર?
જોતો નથી.
પાપના ઉદયવાળા જે જગતમાં સંયોગો બીજા પ્રાણીઓને દેખાય છે એવું પોતાને જોઈતો નથી. એટલે પાપથી ડરે છે, દુઃખથી ડરે છે. એટલે
પાપથી ડરે,
પાપથી ડરે છે. પણ અનંત જન્મ મરણ થાય ને અનંત દુઃખ થાય એવા મોહથી ડરતો
નથી.
એ જીવનું અજ્ઞાન છે. મોટું નુકસાન છે દેખાય ને નાનું નુકસાન દેખાય. ગુરુદેવ શ્રી દાખલો આપતા, ઋણનો વેપાર કરે, 5 લાખનું નુકસાન જાય ઋણના ઢોકળાના વેપારમાં, એનું ધ્યાન ન રાખીને પૂમડા વીણ્યા કરે, ઢોકળાની ડિલિવરી કરે, જીનની અંદર મોકલે ઢોકળા, ત્યારે બારદાની અંદર પૂમડા ચોંટાડ્યા હોય વીણ્યા કરે, બજારમાં મંદી ઠીક થઈ જાય એનું કઈ બજારનું ધ્યાન રાખે
નહીં.
એમ દર્શન મોહ નું ધ્યાન ન રાખે ને પાપ થાય છે કે નહીં, પુણ્ય થતું તો પાપ થાય છે કે નહીં, પાપ થાય છે કે નહીં એના ઉપર નજર રહ્યા કરે તો એ વાત બરાબર
નથી.
નુકસાનને પણ તોડવું જોઈએ ને બરાબર. મોક્ષ માર્ગમાં તો શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિના હેતુથી અથવા નિશ્ચય ધર્મના રક્ષણ અર્થે એ હેતુથી શુભનો નિષેધ કરવામાં આવ્યો છે તે યોગ્ય જ છે. આ હેતુ રાખીને વાત છે, એમને મધરથી વાત નથી એમ છે. ખરેખર રાજાના દરબારમાં જવું હોય, પ્રસ્થાન કહેશે તો ફરતી ટહેલ નાખે, પછી અંદર પેલા ફરતી ટહેલ નાખે અને પછી અંદર જાય છે. તેમ સ્વરૂપ માટે દેવ શાસ્ત્ર ગુરુની સમીપતા રાખી અંદર જવાનું શીખે તો એક વાર નિજ ઘરને
જોઈ લે.
દેવ શાસ્ત્ર ને ગુરુ, સાચા દેવ, વિતરાગી દેવ, નિર્ગ્રંથ ગુરુ, અંતરબાહ્ય જેને કોઈ ગ્રંથિ નથી એવા, અને એમના કહેલા સિદ્ધાંત સૂત્રો જેમાં છે તે શાસ્ત્ર કહીએ. કે જે એક શુદ્ધ જ્ઞાયક આત્માને બતાવી રહ્યા છે, ખરેખર તો એ બધા વિતરાગ સ્વરૂપી આત્માને સીધે સીધા બતાવી રહ્યા છે. એક જ દેવગુરુ શાસ્ત્ર બીજું કઈ કહેતા નથી, બીજું કઈ કરતા નથી. દેવ પોતે વિતરાગ સ્વરૂપી સ્વરૂપે છે તો એ વિતરાગતાને બતાવી રહ્યા છે. ગુરુ પણ વિતરાગતાની મૂર્તિ છે, વારંવાર મુહુર મુહુર આત્માને
બતાવી રહ્યા છે,
વિતરાગી આત્માને બતાવી રહ્યા છે. એ પણ આત્માને જ બતાવે છે એટલે એને દેવ શાસ્ત્ર ને ગુરુ ને સમીપ રાખવાની વાત એટલા માટે કહેવામાં આવે છે. એની ટેલ નાખવાની છે, આત્માની અંદર જવા માટે દેવ ગુરુ શાસ્ત્ર જે કઈ કહે છે એનું ચિંતન મનન અને એમાંથી આગળ વધીને અંદર જવાનું શીખે તો પોતાનું ઘર એટલે પોતાનું સ્વરૂપ શું છે, નિજ ઘર એટલે પોતાનું જે રહેવાનું સ્થાન છે, જે આત્મા રહ્યો છે એવું પોતાનું સ્વસ્થાન શું છે એને જોઈ લે. જોઈ લે એટલે અનુભવ કરી લે, એનું દર્શન કરી લે, એનું સંધાન કરી લે. એ પરમાત્માના પરમાત્મા રૂપી રાજાના દરબારમાં જવા પહેલાની પ્રક્રિયા સહિતની વાત છે. એમને એમ રાજાના દરબારમાં જવાતું
નથી.
એમ ગમે ત્યાં કોઈના ઘરમાં આવેલો જાય એમ રાજાના દરબારમાં જવાતું
નથી.
આ તો આત્મા તો રાજાનો રાજા છે, પરમપદ પરમાત્મા પદ છે. એટલે પહેલા આંગણું સાફ હોવું જોઈએ, એના માટે દેવગુરુ શાસ્ત્રની સમીપતા રાખવાની વાત કરી છે કે જેમાંથી એવી શીખ મળે છે કે જે આત્માને અંતર્મુખ થવા માટે, આત્માના નિજ ઘરમાં જવા માટેની પૂર્વ ભૂમિકા તૈયાર થાય, એના માટે દેવગુરુ શાસ્ત્રની સમીપતા લીધી છે. એ ત્રણે સત છે, સતદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર, એનો સંગ કરવાની વાત છે, એને સમીપતા કહે છે, એને સત્સંગ. ત્રણેયને એક વાત કહેવામાં આવે તો એને સત્સંગ કહેવામાં આવે છે. જેમાં જેની પાસે સતની વાર્તા છે, સત એવો આત્મા, ત્રિકાળ હયાતી ધરાવતો સત આત્મા એની વાર્તા છે, એની સમીપતા, એનો સમાગમ, એનું નામ સત્સંગ કહેવામાં આવે. સ્વરૂપ માટે એમ લીધું છે ને, સ્વરૂપ માટે દેવ શાસ્ત્ર ગુરુની સમીપતા રાખે, બીજા કોઈ હેતુથી નહીં, એમ નાસ્તે એમ આવી જાય છે. સ્વરૂપ માટે દેવ શાસ્ત્ર ગુરુની સમીપતા રાખે એનો અર્થ કે બીજો કોઈ અંદર હેતુ હોય તો એને દેવ શાસ્ત્ર ગુરુની ખરેખર સમીપતા રહેતી નથી, અવાંતર હેતુનો નિષેધ છે એની અંદર. એ તો પહેલેથી એક જ વાત છે, જ્યારથી શરૂઆત કરે ત્યારથી એક જ વાત છે કે એને બીજું લક્ષ ન હોય અને એક આત્મહિતનું જ લક્ષ હોય, ત્યારથી તો આ શરૂઆતની વાત છે, પ્રારંભ ત્યાંથી છે. બીજું લક્ષ હોય તો અનાદિની જે પરિસ્થિતિ છે એમાં ફેર નહીં પડે. કેમ કે એક તો જીવને અનાદિથી સ્વરૂપ સંબંધીના કોઈ સંસ્કાર નથી, બરાબર છે. ઉલટા ઉલટા અનેક પ્રકારના ભૂતકાળમાં એવા એવા જીવે પરિણામ કર્યા છે કે જેને લઈને એને પુરુષાર્થહીનતા, હીન પુરુષાર્થ પણ વર્તી રહ્યું છે, બરાબર છે. પુરુષાર્થ કરીને, સ્વરૂપનો પુરુષાર્થ કરીને આત્મકાર્ય કરી શકતો નથી. ત્રીજું, બહારમાં અસત્સંગનો ઘેરાવો એવો છે, એ પ્રકારના સંયોગો છે વર્તમાન કાળમાં કે જેના કારણે એ સંયોગની ને અનુસરીને થતા જે પરિણામ, એ પરિણામને લઈને એને આત્મકાર્ય કરવું જરા દુર્લભ થઈ પડે છે, દુર્ગમ થઈ પડે છે, અઘરું કઠણ લાગે છે, એવી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિ, એવી પરિસ્થિતિમાં જ ઊભો છે કે એને કાર્ય થવું અઘરું લાગે તો એમાં કાંઈ નવાઈ નથી, અથવા એનું કાર્ય નથી થયું અનંતકાળથી તો એવી જ પરિસ્થિતિમાં એ આગળ પાછળ રહ્યો છે કે એનું કાર્ય નથી થયું. તો કે હવે એનો ઉપાય શું? ઉપાય એક કે એ બધી પરિસ્થિતિ હોવા છતાં પણ આ એક કામ કરી લેવું છે એવું લક્ષ થઈ જાય તો એ કામ જરૂર કરી શકે. એવી પરિસ્થિતિ હોવા છતાં આ એક કામ કરવું છે એવો નિર્ણય કરે, નિર્ણય કરે એટલે એવું કરવા ધારે એમ માનીને એનો પ્રયત્ન ચાલે તો એનું કાર્ય થાય, થાય ને થાય, અને નહીતર કોઈ રીતે ન થાય એ વાત એમને રહેવાની છે. પરિણમને નિરંતર નું થવાનું ને, તો એને માટેનો પ્રયત્ન પણ નિરંતર જ હોવો જોઈએ. પરિણમન કાંઈ એક વાર પરિણમન થઈ ગયું એટલે બસ, હવે કાંઈ ભલે બીજું પછી ઊંધું પરિણમન ચાલે એવો તો કાંઈ આ વિષય નથી. આ તો જ્યારથી એનું આત્મિક જીવન શરૂ થાય ત્યારથી એનું એ જ જીવન વૃદ્ધિગત થઈને પૂર્ણતાને પહોંચે ત્યાં સુધી જે એ વિષયના ઘણા પુરુષાર્થવંત મહાત્માઓ છે એ પણ ઠરીને ઠામ થઈને બેસતા નથી. શ્રીમદજી તો બહુ લખે છે, પોતે ગ્રસ્ત દશામાં છે એટલે કે તીર્થંકર જેવા એ પણ ક્યાંય પોતે સમર્થ પુરુષ હતા, ચરમ શરીરી હોય તો પણ એમણે સતત પણ એ પુરુષાર્થમાં લાગ્યા રહેવાનું પ્રયત્ન અને કાર્ય કર્યું છે, તો બીજા કોઈએ બીજી વાત વિચારવી કે પ્રમાદમાં રહેવું એ સ્વપ્ને પણ વિકલ્પ કરવા જેવો નથી.
બરોબર,
સ્વપ્ને પણ એ વિચાર કરવા જેવો નથી કે આમાં આની પાછળ મૂકો હવે, અત્યારે હવે બીજું કામ ને બીજી જરૂરિયાત છે, સ્વાધ્યાય તો થઈ ગયો, હવે એ વાત તો પૂરી થઈ ગઈ, તો વિચાર કરી લીધો હવે આત્માનો થોડી વાર, કલાક બે કલાક, એમ નથી. બીજા કાર્યો કરવા પડે તો પણ ચિત્ત આ બાજુનું રહે એનું, એવી સ્થિતિ એની થવી
જોઈએ.
નહીતર આ વાંચતા વાંચતા ચિત્ત પેલી બાજુનું થઈ જશે ને રહી જશે, કેમ કે જરૂરિયાતનો વિષય છે. ખરેખર તો તપાસવા જેવો વિષય કોઈ હોય મુમુક્ષુ જીવે તો એ છે કે તને શેની જરૂર છે, તારી જરૂરિયાત છે. જે જગતના અનુકૂળતાના પદાર્થો એ તારી જરૂરિયાત, કે તારો આત્મિક શાંતિ એ તારી જરૂરિયાત, આત્મિક સુખ એ તારી જરૂરિયાત, તારી જરૂરિયાત છે. તો બધું અનુકૂળ રહે ને સુખ સગવડતા વાળું રહે એટલી જરૂરિયાત, અંદરથી આત્માની શાંતિ ઉપજે એ જરૂરિયાત.
શાંતિ
જે જરૂરિયાત હશે, જેની જરૂરિયાત હશે એનો પુરુષાર્થ ચાલશે. પુરુષાર્થ વિનાનો જીવ ક્યારેય નથી, સતત પુરુષાર્થવંત છે. શેનો પુરુષાર્થ સતત કરે છે? કે જેની જરૂરિયાત લાગી છે એનો પુરુષાર્થ એ સતત કર્યા જ કરે છે, કર્યા વિના રહેતો નથી. આ વાસ્તવિકતા છે, પરિણમનની આ વાસ્તવિકતા છે. તેમ સ્વરૂપ માટે એટલે સ્વરૂપ પ્રાપ્તિ માટે, જેને સ્વરૂપ પ્રાપ્ત છે અથવા જેની પાસે એ પ્રાપ્તિના અનુભવની વાર્તા છે, પ્રાપ્તિની વાત છે અનુભવપૂર્વક, ને જેણે માર્ગ જોયો છે, દીઠ મગ્ગા જેને કહેવામાં આવે, માર્ગ જેને જોયો, માર્ગને જોયેલો, માર્ગને પામેલો માર્ગ બતાવી શકે છે. જે માર્ગ જોયો નથી એવા અંધ છે એ માર્ગને બતાવી શકે એવું બની શકતો નથી. હા, એ ટેલ નાખવી, ટેલ નાખવી એટલે સીધો એનો અર્થ વિચારીએ તો માગણી કરવી. તેલ નાખી આ નથી, તેલ
નાખી
ચામડામાં આવે છે, ખાસ કરીને અહીંયા ઓછા દેખાય, કરોડીએ 4 વાગે 5 વાગે તેલ નાખવા નીકળે, લોકો સૂતા હોય ત્યારે તેલ નાખે, 6 વાગે તો બધા પછી પોતાના નિત્યકર્મમાં લાગે ત્યારે તો તેલ નાખવા વાળાએ કામ પૂરું કરી નાખ્યું હોય. રોજ તેલ નાખે, મહિનો 2 મહિના સુધી તેલ નાખ્યા પછી આવે, 2 મહિનાથી તેલ નાખું છું, કાંઈક તમને ઠીક લાગે એ મને આપો, તો પછી બારગામ ચાલ્યો જવા, અહીંનો માણસ નથી ને બારગામ રહું, બારગામથી તેલ નાખવા આવ્યો છું. તો એનો અર્થ શું કે માગવાની પણ એક એવી મૃદુતા છે, નમ્રતા છે, નમ્રતાથી માગવું, માગવું એમ નહીં પણ બહુ નમ્રતાથી માગવું એનું નામ તેલ છે. ઠીક, સીધો અર્થ એનો એવો છે, ઘણી નમ્રતાથી માગે છે, અઘોરીની જેમ નથી, પૈસો દે ને તર લોહી કાઢો છો, વિષ્ઠાની તુંબડી ભરીને આવે, જે કાંઈ દ્રશ્ય જોવું ન ગમે એવું હું કરે એટલે માણસ કંટાળીને પણ પૈસાનો ઘા કરે, એ પણ માગવાની જ પદ્ધતિ છે. અને આ ટેલ નાખવું એ પણ માગવાની પદ્ધતિ છે. તો આ પરમેશ્વર પદ છે એની પાસે ટેલ નાખવાની વાત છે. સત્સમાગમમાં રહીને પોતાના પરમાત્મા પાસે પોતાના સ્વાનુભવની ટેલ નાખે છે. એકવાર એવો પ્રશ્ન ચાલ્યો હતો પ્રત્યક્ષમાં, આ ટેલ નાખવાનું દ્રષ્ટાંત થોડું નવું લાગે છે, રોજ ટેલ નાખ, જ્યાં સુધી તને અનુભવ ન થાય ટેલ નાખતો એમ કે છે. એ વાત ચાલી હતી, ટેલ નાખતો નાખતો તું થાકીશ નહીં એમ કે છે. કરતા એવી ચાલી હતી, બહુ યાદ નથી, વરવાણી થોડી વાત કાઢી હતી. તેલ નાખવાનું આવે છે વૃષ્ણામૃતમાં શું છે, ભાવ ખુલ્લો એના, ત્યારે કંઈક એવી વાત કરી કે તું તારા પરમાત્મા પાસે, પરમપદ પાસે તારા સ્વાનુભવની, તારી શાંતિની, આનંદની માગણી કર. અંદર આનંદ ભર્યો છે, એ આનંદ દે એવો છે, શાંતિ દે એવો છે, તો એની પાસે તું ટેલ નાખ, તો તને આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય. પણ ટેલ નાખતા નાખતા થાકીશ નહીં તું, જ્યાં સુધી તને આનંદ અને શાંતિ ન મળે ત્યાં સુધી એની ટેલ તો આજ લે. એ બહુ સારી વાત કરી. નહીં તો માણસ શું કરે છે, ભાઈ પ્રયત્ન તો કર્યો, ઘણા વર્ષ વાંચન કર્યું, ઘણા વર્ષ સાંભળ્યું, પણ કાંઈ વળતું નથી. એટલે હવે પરિણામ, જે પહેલાં ઉત્સાહવાળા અને ભાવવાળા હતા પ્રારંભમાં, હવે એટલો ઉત્સાહ રહ્યો નથી, એ થાકી ગયો છે. અને એને શાંતિ જોઈએ છે એ વાત હવે રહેતી. આ તો પોતાને સુખ શાંતિ થાય એની વાત છે, કોઈના માટે કાંઈ કરવાની વાત છે? પોતાને જોઈએ ને પોતાને ગરજ ન હોય તો પોતાને ક્યાંથી મળે? આ સીધી વાત. તો જરૂર એક વાર નિજ ઘર જોઈ લે. એક વાર જોઈ લે પછી એનો અર્થ એમ નથી એક વાર જોઈ લે પછી પાછો વળી જાય એમ નથી કાંઈ. એક વાર જે પોતાનું ઘર જુએ તે પછી એવા અદભુત આત્મવૈભવથી, આત્મગુણોના વૈભવથી ભરેલું ઘર છે એને ભૂલે નહીં. છ ખંડના ચક્રવર્તીને છ ખંડ ખાલી ખાલી લાગે છે. એમ નથી કહેતા માણસ ઘરમાંથી બધા ચાલ્યા જાય તો આ ઘર ખાલી ખાલી લાગે છે. અને ઘણા માણસોના સાથે રહેલા હોય તો એને ભર્યું ભર્યું લાગે છે. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો એને છ ખંડ ખાલી ખાલી લાગે છે, પોતાથી શૂન્ય લાગે છે, પોતાના અભાવ સ્વરૂપે લાગે છે. આમાં કાંઈ નથી, આમાં કોઈ મારું નથી, આમાં કાંઈ છે નહીં. અને અંદરમાં પોતાનો આત્મ પદાર્થ અનંત ગુણના રત્નોના ઓરડાથી ભરેલો લાગે છે. રત્નોના વૈભવથી, ગુણ રત્નોના વૈભવથી
ભરેલો
ભરપૂર પદાર્થ લાગે છે, કે જેની મહિમા પાસે આખું જગત એક તૃણવત ભાષે છે. તૃણ એટલે ખડનું તણખલું, એને તૃણ કહે છે. સંસ્કૃત ભાષામાં એને તૃણ કહે છે, ઘાસનું એક તણખલું હોય કે જેની કાંઈ કિંમત નથી જગતની અંદર.
બરોબર,
એની શું કિંમત છે? કાંઈ મળે ખરું?
કાંઈ નહીં.
એક તણખલાની સામે શું ચીજ મળે?
ઉપયોગમાં
કાંઈ નથી, કોઈ એનો કોઈ ઉપયોગ ન થાય. મનુષ્ય તો એને વાપરી શકાય એવું તૃણવત લાગે, એવો મહિમાવંત પોતાનો આત્મા લાગે એને. ત્યારે એ ટેલ નાખતો, નાખીને અંદર જાય. એક વાર જોઈ લે, ફરીને એને કહેવાની જરૂર નથી રહેતી. એક વાર જોઈ લેનો અર્થ એ છે કે ફરીને એને કહેવાની જરૂર નથી રહેતી કે હવે આ આત્માનું આરાધન કર, આ આત્મામાં ઠરીને ઠામ થા, આ જ તારું નિવાસ સ્થાન છે, આ સિવાય તારું રહેવાનું સ્થાન કોઈ નથી, એને કહેવાની જરૂર હતી. એટલા માટે ઉપદેશ અને બોધનો બહુભાગ વિષય જેને આત્મા જોયો નથી એના માટે છે.
બરોબર,
જેને આત્મબોધ થયો એને કોઈ વિશેષ બોધ આપવાનો પ્રસંગ હતો નથી. આવે છે શાસ્ત્રની અંદર મુનિઓને, ગ્રહસ્થ સાધકોને સંબોધન હોય છે, ઉપદેશ હોય છે, પણ એ તો વિતરાગતાની વૃદ્ધિ, આરાધનાની વૃદ્ધિ કરીને પૂર્ણતા થવા છે. મુખ્ય વિષય તો જેને પોતાનું ઘર જોયું નથી અને અનંતકાળથી પરિભ્રમણ કરે છે, અને ઘર જોયું નથી એ જ પરિભ્રમણનું એને કારણ છે, એટલે એને મુખ્ય વિષય વિસ્તાર જે કંઈ કરવામાં આવ્યો છે, બોધનો ઉપદેશનો વિસ્તાર છે, એના માટે વિશેષપણે સત્શાસ્ત્રમાં જોવામાં આવે છે. જેને ઉપદેશ ગ્રહણ કરી લીધો એને તો દ્રઢતા અર્થે ક્યારેક કહેવાનું બને, વિશેષ પ્રયોજન નથી. કેમ કે એ તો સ્વતઃ આપોઆપ જ પોતાના પુરુષાર્થમાં લાગેલો છે અને આગળ વધતો જાય છે અને પૂર્ણ થવાનો જ છે, અપૂર્ણ એ રહેવાનો નથી. એવું જ કોઈ એનું ઓટોમેટિક પરિણામ ગોઠવાઈ જાય છે. એ સ્થિતિમાં આવવા અર્થે પહેલા એનો ઉપદેશ દેવામાં આવે છે. એક વાર તો નિજ ઘર જોઈ લે એમ કે છે, તેલ નાખીને દેવગુરુ શાસ્ત્ર ને સમીપ રાખીને એક વાર તો તું તારું ઘર
જોઈ લે.
જોઈ લે તારું ઘર જ્યાં સુધી તે જોયું નથી ત્યાં સુધી તું બહાર પર ઘરમાં ભટકા કરે છો. એ ભટકવું બંધ કરે એમ કે છે, એ ભટકવામાં તને ક્યાંય શાંતિ ને નિરાંત વળે એવું નથી. બહુ ભાગ તો શું થાય છે કે આ વિષયનો વિચાર નથી, વિચારમાં પણ જેને આ વિષય નથી એને તો એકલી પરદ્રવ્યની પ્રાપ્તિ, પરદ્રવ્યની સાવધાની, પરદ્રવ્યની જાળવણી, પરદ્રવ્યની વૃદ્ધિ કરવી, એટલો પરદ્રવ્ય સંબંધીનો રસ વધતો જાય છે કે એને દુઃખનું ને બેચેનીનું કારણ થાય છે. જીવને દુઃખનું બેચેનીનું કારણ શું કરવા, આર્થિક રીતે અથવા બાહ્ય સામગ્રીથી સંપન્ન હોવા છતાં એને શા માટે અંદરની આત્માની શાંતિને સુખ તેમ નથી, કે એનો જે વર્તમાન પ્રાપ્ત સંયોગો છે એનો રસને રુચિ એ જ એની બેચેનીને ઉત્પન્ન કરે છે. એના દુઃખને ઉત્પન્ન કોણ કરે છે? એ જ કરે છે. જળનો રસ ચૈતન્યના શાંત રસને નૂટે છે, આકુલતા ઉત્પન્ન કરે છે. એ વૈજ્ઞાનિક છે. દેવગુરુ શાસ્ત્ર જેના વચનો ચૈતન્ય રસ થી ઝરતા, જેના વચનો માં ચૈતન્ય રસ ઝરે છે, એટલે તો કહ્યું કે પુષ્પરસ થી પરમાગમ ઝરે છે. અમારા મુખ કમળ થી આગમ પુષ્પરસ પરમાગમ મકરંદ ઝરે છે. મકરંદ એનો સાહિત્યનો શબ્દ છે. પુષ્પરસ ને મકરંદ કહે છે, એ ઝરે છે. એમાં એટલો શાંત રસ છે. શાંત રસની ભૂમિકામાંથી નીકળેલા એ વચનો અને શાંત રસના અનુભવમાં બોલી બોલીને લખેલી એ વાત છે. કલમ બોલી બોલીને લખેલી છે. એમાં શાંતિ કેમ થાય એ જ વાત આવે છે, બીજી આડીવળી વાત આવતી નથી. તું પુણ્ય કરીશ તો સુખી થઈશ અને તને પુણ્યના સંયોગો મળશે, પુણ્યના ફળ મળશે, એ વાત એમની પાસે હોતી
નથી.
દિગંબર સિવાયના સંપ્રદાયને અજૈનમાં નાખ્યા, જૈન સંપ્રદાય ન કયા. નામ તો જૈન છે, ચોવીસ તીર્થંકર ને એ લોકો
માને
માને છે, નવતત્વ ને માને છે, નમસ્કાર મંત્ર ને
માને,
પંચ બ્રહ્મેષ્ઠી મંત્ર ને માને છે. જૈન સંપ્રદાયમાં ન લીધા એને, કેમ કે પુણ્યથી ધર્મ થતો હોવાનું એ કહે છે. જે બીજા સંપ્રદાય કહે છે આ કહે છે. ગ્રહિત મિથ્યાત થયો. અન્ય મત એટલે શું કે ગ્રહિત મિથ્યાત થાય એને અન્ય મત કહેવામાં આવે. ગ્રહિત થઈ ગયું જો કે દિગંબર સંપ્રદાય નામ જ રહ્યું છે, બાકી તો અન્ય મત જેવું ચાલે છે. દેવ દેવલા પણ ઘણા ઘૂસી ગયા, જાણે કે દેવ દેવલા કંઈક આપી દેશે, સુખી કરી દેશે અને સંયોગમાં પ્રતિકૂળતા આવતી હશે તો હડસેલી દેશે, અનુકૂળતાને લાવી દેશે, જેવું અન્ય મતમાં છે એવું એ લોકો પણ માનતા.
સાચા દેવદાસ ગુરુની વાત માની નહીં,
સાચા દેવગુરુ શાસ્ત્રથી વિરુદ્ધ ચાલ્યા. માની તો નહીં પણ વિરુદ્ધ ચાલ્યા એમ છે. સમીપતામાં ભાવની સમીપતા નો વિષય છે, ક્ષેત્રની સમીપતા નો વિષય નથી. સમીપતા એટલે ક્ષેત્રથી નજીક રહે એમ ખાલી વિષય નથી, પણ એ એમનો જે ઉપદેશ છે એ હૃદયમાં ધારણ કરે ત્યારે એને એમ લાગે કે હું ભાવે સમીપ છું, એમની હું નજીક છું, જે એમના ભાવ છે એમને મળતા મારા ભાવ છે, માટે ભાવથી હું એમની નજીક છું. પણ શું બોલતા, બહુ મિત્રાચારી હોય, બહુ સંબંધ હોય, ગાઢ સંબંધ હોય, તો અમારે નજીકનો સંબંધ છે. શું કે
નજીકનો,
નજીકનો સંબંધ એટલે ઘર બાજુ બાજુમાં છે એમ
નહીં, અમે કલકત્તા રહેતા, અહીંયા રહેતા
હોય, ગમે ત્યાં રહેતા હોય, અમારે બહુ નજીકનો સંબંધ છે. એમ ભાવે નજીકની વાત, જે દેવ ગુરુ શાસ્ત્રનો વિતરાગ ભાવ છે, એમને કહેવા ધારેલો જે વિતરાગ સ્વરૂપ છે, એવો જ ભાવ પોતાને અંદરથી, ભાવથી એવો ભાવ રહે, ભાવથી રહે એમ, ત્યારે એને ભાવથી નજીકતા થઈ એમ કહેવામાં આવે, સમીપતા થઈ એને, એની સમીપ છે એ રીતે સમીપ રાખીને અંદર જવાનું શીખે, ભાવથી સમીપ થઈને અંદર જવાનું શીખે. દેવગુરુ શાસ્ત્રની ભાવની સમીપતા ન આવે તો અંદર જવાનું એ કહે છે એ પણ વાત એની સમજમાં
આવે
ન આવે. આમ અંતર્મુખ થવાય છે, આમ પ્રત્યક્ષ આરાધન થાય છે એમ કહેનાર પ્રત્યે એને બહુમાન આવે છે, ભક્તિ આવે છે, એ પણ એની સમીપતા છે.
બરાબર,
કહેનાર પ્રત્યે એને ભક્તિને બહુમાન આવે. અરે આ રસ્તો અનાદિનો અજાણ્યો રસ્તો તમે બતાવ્યો, ઉદ્ધાર કરી નાખ્યો, મારો નિવેડો કરી નાખ્યો, એને એના પ્રત્યે અત્યંત બહુમાન આવે છે, એ પણ એની સમીપતા છે. એ રીતની સમીપતા છે કે જેને લઈને એનો બોધ એને પરિણમવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. બોધ તો અનંત વાર મળ્યો છે પણ યોગ્યતા તૈયાર નથી થઈ.
બરોબર,
એટલે યોગ્યતા કઈ રીતે તૈયાર થાય એ વાત પહેલી જોવાની છે. યોગ્યતા વિના તો કાંઈ ઉપદેશ મળશે તો પણ એ ઉપદેશ લાગવાનો નથી, લાગતો નથી, એ પરિસ્થિતિ રહી છે અનાદિથી, તો એ પરિસ્થિતિ
રહી છે,
રહી છે. સમીપતામાં એ વાત છે, પાત્ર થવાની વાત છે. બીજી સીધી રીતે કહીએ તો
પાત્ર થવાની વાત,
પાત્ર થવાની વાત છે. પાત્ર થાય તો અંદર જાય, પાત્રતા પહેલા ન આવે અને સીધો કોઈ અંદર જાય એ વાત કઈ અહીંયા થઈ શકે એવું નથી.
ભગવાન